તારીખ 4/6/1988 પૂજ્યબેનશ્રીના વચનામૃત બોલ નંબર 376 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 289.
વર્તમાન શુદ્ધ પર્યાય બંને વચ્ચે વેદનાનો ભાગ ક્યાં છો, અવગણનાનો વિષય કેટલો છે એનું સ્પષ્ટીકરણ છે. દુર્ભિક્ષાના કથન આવે છે, યથાર્થ વસ્તુ સ્વરૂપનું સમજણ ન હોય તો કથનનો શુદ્ધ અર્થ કરે અથવા કથન અનુસાર શુદ્ધ અર્થ સમજે તો ગેરસમજણ દેખાય છે. સ્પષ્ટ સ્પષ્ટીકરણ વિદ્યાત્મના પ્રકરણમાં એમ આવે કે પર્યાય દ્રવમાં તન્મય થઈ જાય છે, શુદ્ધ પર્યાય દ્રવમાં અભેદ થઈ જાય છે, શુદ્ધ પર્યાય દ્રવમાં લીન થઈ જાય છે, અથવા શુદ્ધ પર્યાય અને દ્રવ વચ્ચેનો ભેદ ભાષતો નથી. દ્રવ આત્માની વૃદ્ધિ થાય છે, આત્માનો અનુભવ થાય છે, ધ્રુવ આત્મા અનુભવાય છે એવા પણ કથન આવે છે. તો પણ ખરેખર અનુભવનો વિષય પર્યાય જેટલો મર્યાદિત છે. પર્યાય મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન વાળી પર્યાય ગણવામાં આવે છે. જે પર્યાયને સ્વધર્મનું દ્રવ સ્વભાવનું આલંબન હોય છે પર્યાય સમયકૃષ્ણને પ્રાપ્ત થઈ છે એમ જણાય છે. પોતાની વાત તો ક્યાંય પ્રશ્ન છે નહીં, છોડી અથવા પોતાના દ્રવ્ય પર્યાયની સત્તાને છોડી કોઈ બીજી સત્તામાં મળવાનો કઈ પ્રશ્ન ઉપસ્થિત છે. ગમે છે તો પણ પોતાની મર્યાદા પોતાથી બહાર નથી, પોતાનું કાળ, પોતાની ગુણ સંપત્તિ અથવા પોતાનું સર્વસ્વ પોતામાં છે પોતાથી બહાર નથી, અને બીજી કોઈ સંપત્તિ પોતામાં નથી ભલે માની હોય કે મને આમ મળ્યું ને તેમ
મળ્યું.
વર્તમાન અવસ્થાનું આલંબન જરૂરી છે, એ ભૂલને લઈને પછી એને રાગ ટિપ્પણીની અવસ્થા છે અને રાગના વિશેષ પદાર્થો એનું આલંબન જોવાનું ભૂલ જોવાનું. ખરેખર એના આલંબન કોઈ સ્થાયી આલંબન નહીં હોવાથી અથવા એ આલંબન સદાય નહીં રહેતું હોવાથી, આલંબન પ્રાપ્ત નહીં થતું હોવાથી જે નિરંતર આકુલતા ભોગવે છે કોઈ પરિસ્થિતિ માંથી દુઃખ ની ઉભી થાય છે. હજુ પણ દરેક સ્વભાવનું આલંબન આવ્યું નથી, એટલે એ વિષયનું સ્પષ્ટકરણ છે. અહીંયા 135 પાને 6 લીટી છે. જ્ઞાનીને તે આલંબનથી, તે એટલે અખંડ ભાવનું આલંબન, તે જ અખંડ પરમ પરિણામી ભાવનું આલંબન, તે આલંબનથી જ્ઞાનીને પ્રગટ થતી ઔક્ષમિક, ક્ષાયોક્ષમિક અને ક્ષાયિક ભાવ પર્યાયોનું વેદન હોય છે. જે પર્યાયો આત્માના અનુભવથી શુદ્ધ થઈને વિભૂષિત થયેલી છે, અથવા જેમાં આત્મગુણનો વૈભવ પ્રગટ થયો છે, અનેક દિવ્યગુણોની વિભૂતિ જેમાં વ્યક્ત થઈ છે, એનું વેદન હોય છે. જ્ઞાનીને પર્યાયનું વેદન હોય છે. કથન પર્યાયનું વેદન છે એમ પણ આવે, અને કથન પર્યાય સહિત દ્રવનું વેદન છે એમ પણ આવે. કથન આવે છે કે દ્રવનું વેદન છે એમ પણ કથન આવે, પર્યાયનું વેદન છે એમ પણ કથન આવે, અને પર્યાય સહિતના દ્રવનું વેદન છે એમ પણ કથન આવે. ત્રણેય પ્રકારે કથન આવે. સમજવું છું, આ જયારે સવાલ ઉભો થાય છે ત્યારે અહીંયા એક ચોખ્ખો છે કે શુદ્ધ પર્યાય જ્યાં છે, એટલે કે જ્યાં ભ્રમણા નથી, જ્યાં મિથ્યાત્મ નથી. શુદ્ધ પર્યાયનો અર્થ શું છે? કે જ્યાં મિથ્યાત્મની ભૂલ નથી અને જ્ઞાનમાં કોઈ વિપર્યાસ, ભ્રમણા, કલ્પના નથી, જેવું છે એવું જાણવું થાય છે, ત્યાં ત્રણ પ્રકારની શુદ્ધ અવસ્થાઓ, ઉક્ષમ, ક્ષોક્ષમ અને ક્ષાયિક એવા ત્રણ પ્રકારની અવસ્થાઓ ઉત્પન્ન થાય છે. અને તે ત્રણેય પ્રકારની અવસ્થાઓ પર્યાયોમાં જ્ઞાનીને પર્યાયોનું વેદન હોય છે, પણ પર્યાયોનું આલંબન હોતું નથી. તેનું એટલે પર્યાયોનું આલંબન હોતું નથી, પર્યાયને જુદી પાડવી પડે છે. જુદી પાડીને પર્યાયને એ વગર વસ્તુનું સ્વરૂપ કેવી રીતે સમજાવવું? ભેદ પ્રભેદ વિના યથાર્થ વસ્તુનું સ્વરૂપ સમજાવવું કોઈ રીતે સંભવિત નથી, શક્ય નથી. વસ્તુતાએ દ્રવ્યનું પર્યાયમાં અભેદ સત્તા હોવા છતાં જે ભેદ પ્રભેદો છે એ પણ યથાસ્થાને જાણવા યોગ્ય છે. વસ્તુનું સ્વરૂપ યથાર્થ સમજવા માટે જાણવા યોગ્ય છે. જાણીને પછી અવલંબન કોનું લેવું એ નક્કી કરવું પડે છે. પણ જાણે જ નહીં તો કોનું અવલંબન લેવું અને કોનું અવલંબન નહીં લેવું એ વાત કેવી રીતે નિશ્ચયમાં આવે, નિર્ણય અથવા જાણ્યા વિના એ ઉપાદેય કેમ નક્કી થાય? અવલંબન લેવું તે ઉપાદેયતા છે અને અવલંબન નહીં લેવું તે એ પણ છે. અનાદિથી પર્યાયને પર્યાય આશ્રિત પરિણામ છે, એને પર્યાયની ઉપાદેયતા છે, એ તો એ કરવાની છે. અને અનાદિથી ત્રિકાળીગ્ર સ્વભાવનું અવલંબન આવ્યું નથી, એનું અવલંબન લઈને એની ઉપાદેયતા કરવાની છે. એ દ્રવ પર્યાયના ભેદ સમજાયા વિના એનો હે ઉપાદેયનો વિવેક પણ થઈ શકવા યોગ્ય નથી. વેદન પર્યાયનું છે અને વેદન પર્યાય અવલંબન પર્યાયનું નથી. અવલંબન દ્રવ્યનું છે અને વેદન દ્રવ્યનું નથી, એમ સામે સામે છે. એમાં જરા પણ આગુ પાછળ કરવા જાય તો ગોટાળો ઊભો થાય અથવા વિપર્યાસ ઊભો થાય છે. આમાં કાંઈ આગુ પાછળ ચાલે એવું નથી.
માર્ગ હાથ નો આવે,
મિથ્યાત્વ હાથ આવે. અજ્ઞાન કલ્પના ભ્રમણા વિપરી આશ્રય થાય. પર્યાય પ્રધાન પ્રયોગ સમજવામાં સાનુકૂળ પડે છે, પણ એ એકાંત નથી, કોઈ એકાંત બીજી ગાથા લીધી છે સમય સારો. જે ચરિત્ર દર્શન જ્ઞાન થયો એમ સમજી લીધું છે, દર્શન જ્ઞાનમાં સ્થિત છે તે સ્વસમય જાણ સ્વભાવમાં સ્થિર કરતા તે સ્વસમય થયો છે. ખરેખર કેમ કે અવલંબન નો વિષય તો જીવદ્ર છે, પણ સમજાવવા માટે આચાર્ય આમ શીખી દર્શન જ્ઞાન ચારિત્ર માં જે સ્થિર થયું તે જીવને સ્વસમય કહીએ. દ્રવ્ય પર્યાય ને અભિનિવેક્ષા કરીને પ્રથમ થયું છે. આત્મામાં દર્શન જ્ઞાન ચારિત્ર જીવ દ્રવ્ય માં સ્થિર થયા ત્યારે સ્વસમય સમજાવવું સહેલું પડે અને સમજનાર ને સમજવું સહેલું પડે. કેમ કે જીવ પર્યાયમાં ઉભો છે, ક્યાં ઉભો છે? પર્યાયમાં ઉભો છે. તો કે તું પૂગળ પ્રદેશોમાં ઉભો છો, આ દેહ વાળો હું છું, આ શરીર વાળો હું છું, આ બધા વાળો હું છું, આવા રાગ વાળો છો, આવી બુદ્ધિ વાળો છો, એમ પર્યાયમાં ઉભો છે. પર્યાયમાં ઉભો છે તો એની પદ્ધતિથી એને સમજાવે છે, વ્યવહારિક જીવને એની ભાષામાં, મલેશ ને મલેશ ની ભાષામાં સમજાવે તો કઈક સમજે, નહીત્ર કઈ ન સમજે. બીજી ભાષા એ સમજતો જ નથી એ પરિસ્થિતિમાં. એવી પણ શૈલી કરવામાં આવે છે, પણ તેથી કરીને તેનો કોઈ એકાંત છે એવું તો નથી. અને આ તો વિષય બહુ સુખો છે. આ જગ્યાએ 376 માં જ્ઞાનીને જેને જ્ઞાન દશા પ્રગટ થઈ છે, જે સાધક દશામાં પોતાના નિજ સ્વરૂપના અવલંબનથી મોક્ષ માર્ગમાં પોતાના આત્મહિતનું સાધન સાધી રહ્યા છે, પછી એમ કહેવાય કે જે પોતાના દ્રઢ સ્વભાવને સાધી રહ્યા છે એમ કહેવાય. કથનનો કોઈ વાંધો નથી, સમજીને કહે તો કોઈ વાંધો નથી, અને વગર સમજે સાચું કહે તો પણ એ કથન સાચું નથી. જ્ઞાનીને આલંબનથી પ્રગટ થતી તે આલંબનથી એટલે પરમ પરિણામી ભાવ, ધ્રુવદ્રય સ્વભાવ, જ્ઞાયક ભાવ, તેના અવલંબનથી તેનો આધાર લઈને પ્રગટેલી દશા ત્રણ પ્રકારે છે. શુદ્ધ દશાઓ ક્ષમભાવરૂપ છે, ક્ષાયિક ભાવરૂપ છે અને ક્ષાયુ ક્ષમિક ભાવરૂપ છે, જેમાં આત્માની વિભૂતિઓ વ્યક્ત થયેલી છે, જેમાં આત્માનો ગુણ વૈભવ પ્રગટ થયો છે તેનું વેદન હોય છે, તેનું અનુભવ થાય છે. તેમાં પણ બધા ગુણોમાં અનુભવ કરવાનો સ્વભાવ ચૈતન્યનો અથવા જ્ઞાનનો છે. જ્ઞાન દર્શનનો ચૈતન્યનો અનુભવ કરવાનો સ્વભાવ છે. છઠ્ઠી ગાથાનું પ્રવચન કરતા શ્રીપાલ ગુરુદેવ એમ કહ્યું કે વિગુથી માંડીને સિદ્ધ પદ સુધીની સર્વ અવસ્થાઓમાં અથવા અનાદિ અનંત અવસ્થાઓમાં જે જીવ તને તારા જ્ઞાન નો જ અનુભવ થયો છે અને આ સિવાય તને કોઈ અનુભવ થયો જ નથી, થઈ શકતો પણ નથી, તારી દ્રષ્ટિ તારા જ્ઞાન ઉપર નહીં હોવા છે, જ્ઞાનમાં જે જ્ઞાનનું પ્રતિબિંબ થાય અને પર રહ્યો, તેથી તને એવો ભ્રમ થયો છે કે મને જ્ઞાનનો અનુભવ થઈ રહ્યો છે. રાગ પ્રતિબિંબાયનો તો મને રાગનો અનુભવ થઈ રહ્યો છે, નિરાગનો એવો પ્રતિબિંબાયનો તો એનો અનુભવ થઈ રહ્યો છે, ઠંડી ગરમી ખાટું ખારું તીખું વગેરે. પણ ખરેખર તો તને એમ તે માન્યું છે તો પણ એ વખતે તને તારા જ્ઞાનનો જ અનુભવ થયો છે, પરનો અનુભવ જ્ઞાન કરી શકતો. આટલું સ્પષ્ટ બે જે આની નીતિ કરેલી છે એમાં શબ્દો વ્યક્ત થતી વિભૂતિઓ એ કાઢીને સીધું વાંચીએ તો ઉપશમ ક્ષાયુ ક્ષમિક અને ક્ષાયિક ભાવરૂપ પર્યાયોનું વેદન હોય છે, પણ તેનું આલંબન એટલે તે પર્યાયોનું આલંબન પણ કેમ કે એ શુદ્ધ પર્યાય છે. પર્યાય પર્યાયનું આલંબન લેતા મિથ્યા ભાવ ઉત્પન્ન થાય છે, એક સમયની પર્યાય આલંબન લેવા જાય ત્યાં ગતિ થઈ જાય છે, આલંબન હાથ આવતો નથી દુખી થાય. અથવા જ્ઞાનીને એવું વિપરીત પરિણમન હોતું નથી એવું વિપર્યાસ જ્ઞાનીને હોતો નથી, અને આલંબન હોતું નથી એનો અર્થ કે તેના ઉપર જોર પણ હોતો નથી. વ્યક્ત થઈ છે વિભૂતિઓ, દિવ્ય ગુણો પ્રગટ થયા છે સમીર કૃષ્ણ નામ ચારિત્રમાં, ઉપશમ ક્ષયોક્ષમ અને ક્ષાયિક ભાવો પ્રગટ થયા છે અને એ પ્રગટ થયેલા ભાવો ઉપર પણ એનું જોર નથી, અથવા એમાંથી આ સીધો અર્થ પણ નીકળે છે કે જેનું આલંબન હોય એના ઉપર જોર જાય છે. પુરુષાર્થ ક્યાં કામ કરે છે કે પર્યાય જેનું આલંબન લે એના ઉપર કામ કરે છે, પર્યાય પર્યાય આશ્રિત પરિણમન કરે, પર્યાયના આલંબને પરિણમે ત્યારે એનું દોષ પર્યાય ઉપર જાય છે, એમાં પણ રાગાદી ભાવનું આલંબન થતાંથી રાગ ઉપર જોર જાય છે, રાગના વિષયનું આલંબન થતાં એના ઉપર જોર જાય છે. જેનું આલંબન એની મુખ્યતા એનું જોર જ્ઞાનમાં મુખ્યતા એની થાય, પુરુષાર્થમાં જોર એ બની જાય નિયમબદ્ધ. આલંબન પર્યાયનું રહે રાખે અને ત્રિકાળી ત્રિકાળી ક્રિયા કરે વિકલ્પમાં કે ભાષામાં તો કઈ ત્રિકાળીનું જોર આવે, ત્રિકાળી પ્રત્યે જોર આવે નહીં. એટલે સુગાંધીજી પોતાને શૈલીમાં એમ કહે છે કે પર્યાયમાં બેસીને તું દ્રવની વાત કરે છો કે દ્રવ ઉપર જોર લગાવવાની વાત કરે છો, પણ એમ કઈ દ્રવ ઉપર જોર નહીં જાય, પર્યાયમાં બેસીને નહીં કરાય. પર્યાયમાં બેઠો છો, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એમ વિકલ્પ કરે, હું ધ્રુવ છું, ધ્રુવ છું, કામ થઈ થાય તો પર્યાયમાં બેઠો છો એટલે કે તારું જોર પર્યાય ઉપર છે, તારું આલંબન પર્યાયનું છે, અને માત્ર વિકલ્પ ઉપર ઉપર ન ચાલે કે હું નાયક છું કે હું ધ્રુવ છું, તો એ રીતે એ કાર્ય થતું નથી. એમાં આલંબન એટલે આધાર લેલો, આલંબનનો મુખ્ય અર્થ એ છે આધાર લેવો, કોના અવલંબને જોર આવે છે કે જેમાં અનંત સામર્થ ભર્યું છે એના અવલંબને સાચું પુરુષાર્થનું જો પ્રગટ થાય છે એને શૂન્ય પુરુષાર્થ કહે છે. એ સાચો
પુરુષાર્થ
પોતાપણું રાખે એનું જ અવલંબન આવે, પોતાપણું કરવું એ મુખ્યપણે શ્રદ્ધા ગુણ નું કાર્ય છે. પછી શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ત્રણેય માં થાય છે. મુખ્યપણું કરવું એ જ્ઞાન નું કાર્ય છે. જોર કરવું એ પુરુષાર્થ નું કાર્ય છે. અવલંબન લેવું એટલે સ્થિર થવું, ખરેખર આધાર લઈને સ્થિર થવું એ ચારિત્ર નું કાર્ય છે. પછી જુદા જુદા ગુણોમાં પણ એ વપરાય છે. કેમ કે કોઈ ગુણ નું કાર્ય બીજા ગુણની મુખ્યતાથી પણ વર્ણન કરવામાં આવી શકે છે. આશ્રય શબ્દ આવે છે એ પણ અવલંબન અને આશ્રય એકાત્મા આવે છે. ઉપાદેયતા પણ આવે છે એ પણ ચારિત્રની મુખ્યતા. એક ગુણ સર્વથા જુદો નહીં પડતો હોવાથી અને બધા ગુણો એક સાથે કામ કરતા હોવાથી સમ્યક અવસ્થામાં સર્વ ગુણાંશ છે સમ્યક. એ ગુણને બીજા ગુણથી લેવાની કઠિન પદ્ધતિ છે. બધા સાથે થાય છે. કેમ કે શ્રદ્ધા પરિણમે છે ત્યારે ત્યારે જ ચારિત્ર નું પરિણમે છે, ત્યારે જ પુરુષાર્થ નું પરિણમે છે. મારા ફરતે થાય છે એવું તો નથી. કહેવામાં પણ અક્રમ પડે છે. પરિણમનમાં તો અક્રમે બધા ગુણોનું એક સાથે પરિણમન થાય છે. બધા ગુણો એ બની જવાના. કોનો આધાર લીધો છે એના ઉપર મુખ્ય છે પરિણમનનો આધાર. સિદ્ધે સિદ્ધે વાત એ છે કે તારા પરમ પરિણામી ભાવનું એ ગુણનું જ અવલંબન લેવા યોગ્ય છે. બીજું કાંઈ અવલંબન લેવા યોગ્ય નથી. અને બધો માલ પણ ત્યાં જ છે. અનંત ગુણોનું ગોદામ છે. એ બધો અનંત ગુણ વૈભવ ત્યાં ભરેલો છે. એથી બહાર કંઈ નથી. એક સમય નીકળી જાય તો તકલાદી છે, થાય છે ને ટળી જાય છે, થાય છે ને ટળી જાય છે. એને પકડી રાખી શકાતી નથી. પકડવા જઈશ તો તું હેરાન થઈશ, બીજું તો કઈ છે. જ્યાં સ્થાયી સંપત્તિ પડી છે એનો જ આધાર લે. જીવનમાં પણ શું કરે છે? માનવ સંપત્તિનો આધાર લે છે. કોનો આધાર લે છે? શક્તિશાળીનો આધાર લે છે કે દુબળાનો આધાર લેવા જાય છે? શક્તિશાળી પોતાનો ગ્રહ સ્વભાવ છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વિજય, અનંત સુખ એ બધું સામર્થ્યમાં ભરેલું છે. પરમ પરિણામ ભાવ જુદા જુદા ઉપાધિ કરે, નિરાકાર કરે, આ બધા ગુણો છે. જુદા જુદા ગુણો છે. એમાં વિશ્રામ પામે, એમાં આરામ લે, એમાં ઠરી જાય, એમાં લીન થાય, એમાં તન્મય થાય, એકાકાર થાય. એ બધા ચારિત્રના સૂચક આચરણ શ્રદ્ધાનું આચરણ એમ પણ કહેવામાં આવે છે. કેમ કે એ પોતે પરિણમે છે, આચરે છે, એટલે પરિણમે છે. અહીંયા તો એટલી સ્પષ્ટતા છે કે અવલંબન કોનું અને વેદન કોનું. જ્ઞાનીને પણ પોતાની શુદ્ધ પર્યાય વેદન હોય છે. જ્ઞાનીને કદી પોતાની શુદ્ધ પર્યાયનું અવલંબન હોતું નથી. પોતાની શુદ્ધ પર્યાયનું એટલે પ્રગટ થયેલા ગુણોનું અવલંબન નહીં હોવાને લીધે જ્ઞાનીને કદી પોતાની પર્યાય સંબંધીનો અહંભાવ એ ઉપજે અભિમાન એવો દુર્ગુણ કદી ઉત્પન્ન થતો નથી. આ એનો સીધો હિસાબ બીજો છે. કોઈ જ્ઞાનીને ઘણો પુરુષાર્થ પ્રગટ થયો છે તો પણ તેનો અહંભાવ નથી કે બીજાને મારા જેટલો પુરુષાર્થ નથી, મને તો ઘણો પુરુષાર્થ છે. કોઈ જ્ઞાનીને ઘણું જ્ઞાન વિકાસ પામી ગયો હોય, અંગ પૂરો ધારી હોય, અને બીજા સાધારણ જ્ઞાની સાધારણ જ્ઞાન વાળા પણ જ્ઞાનીઓ હોય, ચોથે ગુણ સ્થાને અંગ પૂરો ના જ્ઞાનનો વિકાસ થાય, અને જેટલો વિકાસ બીજા મુનિરા જ્ઞાનનો હોય એમ એને દેખાય તો પણ એને અહંભાવ ના આવે કે આ મુનિરાજ કરતા તો હું આગળ વધી ગયો જ્ઞાનમાં. એને ખબર છે કે હું જ્ઞાનમાં પણ પાછો છું, જ્ઞાનમાં આગળ નથી પણ જ્ઞાનમાં પાછળ છું. જ્ઞાન તો પોતાના પોતાનો અનુભવ કરે એ જ્ઞાન તે સાચું જ્ઞાન છે. અનેક પદાર્થોને વેદ પ્રભેદોને અને શાસ્ત્રોને ઘણું જાણે એ જ્ઞાન તે જ્ઞાન છે એવું જ્ઞાનનું સ્વરૂપ નથી. એ તો ઉપયોગ બહાર જાય છે. એટલે એનું આલંબન હોતું નથી. એનો અર્થ બીજો એ કર્યો કે એના ઉપર જોર પણ હોતો નથી, એટલે એનો અહંભાવ કદી આવતો નથી. મિત્ર તર્ક કરે છે વગર સમજે, જ્ઞાનીના પરિણામને સમજ્યા વિના એવો પણ તર્ક કરે છે કે ક્યારેક જ્ઞાનીને અભિમાન થઈ જાય તો પોતાના જ્ઞાનને. જ્ઞાન મદ મિથ્યા અવસ્થામાં થાય છે, જ્ઞાન મદ કદી સમ્યક અવસ્થામાં થતો નથી. એ જ્ઞાનનો જે દોષ છે, જ્ઞાન મદ તે જ્ઞાનનો દોષ છે, એ મિથ્યા જ્ઞાનનો દોષ છે. સમ્યક જ્ઞાનમાં એવા દોષની ઉત્પત્તિ સંભવ નથી, આથે પણ થતા નથી. કેમ કે પોતાનું સ્વસ્થાન સ્વાવલંબન છોડીને એની કોઈ અન્ય અવલંબન આવતું નથી. તો આથે મદ અન્ય અવલંબનના છે, ધન મદ રૂપ મદ શરીરના બળનો મદ એ બધા મદ પરના અવલંબન થાય છે. ક્ષેમનો મદ એ બધા પરના અવલંબન થાય છે. પરનું અવલંબન કે પર્યાયનું અવલંબન જ્ઞાનીને નથી. ત્રિકાળી સ્વભાવના આશ્રય જ્ઞાતા દ્રષ્ટા રહે છે. જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું આશ્રય સ્થાન છે એની પાસે. પોતે ત્રિકાળ શુદ્ધ નિર્વિકલ્પ સ્વરૂપે છે એના આશ્રયમાં એના જોરમાં એ જ્ઞાતા દ્રષ્ટા રહે છે. હા મૂળમાં છે આઠ મદ રહીઠ, આઠ અંગ સહિત આઠ મદ રહીઠ એ બધા સમયના દોષ નથી, શ્રદ્ધાના દોષ નથી. 25 ત્રેસઠ મૂળ ગુણ ને ઉત્તર ગુણ થઈને સમય દ્રષ્ટિના 63 ગુણ લીધા છે. 15 ઉત્તર ગુણ છે, 48 મૂળ ગુણ છે. આમાં લીધું છે દૂષણ મૂળ ગુણ નથી વાંચ્યું. આ તો વિષય સમજવા જેવું છે. હા એ સમયના દોષ મૂળ છે. 25 છે સમય દ્રષ્ટિના મૂળ ગુણ કેટલા, ઉત્તર ગુણ કેટલા, અને મુનિરાજ ને 28 મૂળ ગુણ છે અને 84 લાખ ઉત્તર ગુણ છે. સમય દ્રષ્ટિને 48 મૂળ ગુણ છે અને 15 ઉત્તર ગુણ છે એમ કરીને 63 લીધા. જોર પર્યાય ઉપર હોતું નથી, જોર તો સદાય નિરંતર, સદાય એટલે નિરંતર અખંડ શુદ્ધ દ્રવ ઉપર જ હોય છે. એનું જોર એક જ જગ્યાએ જાય છે. એનું શ્રદ્ધાનું સ્થાન જેમ એક તેમ પુરુષાર્થનો વિષય પણ એક. શ્રદ્ધાનો વિષય જે તે જ પુરુષાર્થનો વિષય, જોકે ખરેખર તો અનુગુણનો વિષય તે એક જ પરમ પારિણામિક ભાવ શુદ્ધાત્મ દ્રવ્ય છે. આનંદગુણને આલંબનનો વિષય બીજો કોઈ નથી. તો પણ એમ જો કાળેન્દ્ર સ્વભાવ કરીએ છે, મારી દ્રષ્ટિએ એ લડાઈ કરવા જાય છે પણ એનું જોર એ બાજુ નથી. ભરત ચક્રવર્તી સાંજે ત્યાં યુદ્ધ વિરામ હોય છે, રાત્રે કોઈ લડાઈ લડતું સામે 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 હોય એટલે દગા ફટકાથી પણ યુદ્ધ કરતું નથી. રાત્રે નિરંતર ધ્યાનમાં આવી જાય, દિવસે લડાઈ લડ્યા હોય રાત્રે ધ્યાનમાં બેસે, નિરંકલ્પ સદોપયોગ પ્રાપ્ત થાય. ક્યાંથી
આવ્યું?
દિવસના ભાગમાં લડાઈ લડ્યા લડ્યા ત્યારે ત્યાં જોર નહોતો, એ પરિણામોનો નિષેધ આવતો. તમામ પ્રકારના શુભાશુભ પરિણામ અથવા તમામ પ્રકારના ઉદય ભાવરૂપ પરિણામ, ચાર પ્રકાર છે ને, એમાં ઉદય અશુદ્ધ પર્યાય છે એટલે આમાં નથી આવતી, નાની ને શુદ્ધ પર્યાય છે એટલે જ વાત કરી છે. અશુદ્ધ પર્યાયની વાત ઉદય ભાવને નથી, એ વાત એમાં ગર્ભિત છે. જો એને શુદ્ધ પરિણામનું પણ અવલંબન નથી તો સેવક કહેવાની કે સમજાવવાની જરૂર નથી કે એમને અશુદ્ધ પરિણામ રૂપ ઉદય ભાવનું અવલંબન હોઈ શકે. શારીરિક ભાવનો પણ આશ્રય કે અવલંબન ન લેવાય, બે એક આત્મા છે. શારીરિક ભાવ પ્રગટ થાય, શારીરિક સમ્યક દર્શન પ્રગટ થાય, કે શારીરિક શ્રેણીમાં શારીરિક ચારિત્ર પ્રગટ થાય, તો પણ એનો આશ્રય ન લેવાય. કેવળ જ્ઞાન શારીરિક ભાવનું જ્ઞાન છે તો પણ એનો આશ્રય કેવળના સ્થાને અરિહંત પરમાત્મા લેતા નથી. આમ જે દશામાં પોતે બિરાજમાન છે એ દશાનો આશ્રય નથી, એ દશાનો અનુભવ છે અને આશ્રય નથી. જુઓ, આ પરિણમનની સૂક્ષ્મતા છે કે જેનો અનુભવ એનો આશ્રય તો અનાદિથી લેતો આવ્યો છે, કેમ કે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ શું છે એનો પત્તો નથી, એની ખબર નથી, એથી અજાણ છે જે અનાદિથી. એટલે જેનું વેદન રાગનું વેદન કરી રહ્યો છે, વિભાવ પરિણામને વેદી રહ્યો છે, જેનું વેદન અને અનુભવ એનો આશ્રય કરી રહ્યો છે, આવો હું આવો હું આવો, એક સમ્યક દશામાં ફેર પડે છે કે કેવળ જ્ઞાનનો અનુભવ હોવા છતાં કેવળ જ્ઞાનનો આશ્રય અરિહંત પરમાત્માને નથી. આ બધા વિશે સ્પષ્ટ થયા છે. સંપ્રદાયમાં કેવળ જ્ઞાનની શબ્દ આવે છે, કેવળ જ્ઞાનનો આશ્રય કોને હોય ને કોને ન હોય, ના બધા જાણે, કોઈને ખબર, ચર્ચાનો વિષય નથી. કેવળ જ્ઞાનનો આશ્રય શું અને અનાશ્રય શું, સિદ્ધ દશામાં પણ સિદ્ધ પર્યાયનો આશ્રય સિદ્ધ ભગવાનને હતો, એક સમયની પર્યાયનો આશ્રય કરાય કરે તો મિથ્યા દ્રષ્ટિ પહેલા પણ સ્થાને આવે. સમજણ ઠીક કરે છે, આંખ વાંચે સાંભળે અને સમજણ કઈ ઠીક કરે તો કોઈ એમ મને કે અમને જ્ઞાન બરાબર થઈ ગયું છે, અમારી શ્રદ્ધા પણ બરાબર છે, તો એમાં કયું ગુણ સ્થાન, ચોથું ગુણ સ્થાન આવ્યું કે ન આવ્યું, તો કે આશ્રય કોનો છે? એક સમયની પર્યાયનો આશ્રય છૂટીને ત્રિકાળી દ્રવ્ય સ્વભાવનો આશ્રય થયો તો ચોથું ગુણ, નહીંતર સમજણ બરાબર પોતાને લાગતી હોય તો પણ હજી પહેલા ગુણસ્થાને છે, ચોથું ગુણસ્થાન હજી આવ્યું નથી, એનું ઉપલક્ષણ છે. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવનો આશ્રય આવે, નિર્વિકલ્પ દ્રવ્યનો આશ્રય આવતા અવસ્થા પણ તદાકાર નિર્વિકલ્પ થઈ જાય એના આશ્રય, ત્યારે એને ચોથું ગુણ સ્થાન સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત પણ પ્રગટ થયું. ના, એવું કઈ નથી, પછી એના બે ભેદ પડે છે. ચોથા ગુણ ઉત્પન્ન ગુણ સ્થાન ઉત્પન્ન નિર્વિકલ્પ દશામાં થાય, ચોથું પાંચમું સાતમું આગળના કોઈ પણ, એની ઉત્પત્તિ નિર્વિકલ્પ દશામાં થાય, પછી ચોથું પાંચમું અને છઠ્ઠું એ સવિકલ્પ દશાવાળું છે, પછી વિકલ્પમાં આવે તો પણ એનું મૂળ સ્થાન બદલાય નહીં. જો એનો પુરુષાર્થ છે એના પરિણામની એક ધારા આત્મા સાથે રહે તો એનું સ્થાન બદલાય નહીં. અથવા ટૂંકામાં એનું જો દ્રવ્ય આશ્રય રહે, એનું અવલંબન દ્રવ્યનું રહે, તો પર્યાયમાં વિકલ્પને રાગ ઉત્પન્ન થાય તો પણ એનું મૂળ સ્થાન ચોથું જ રહે, પહેલું ન થાય. એની મર્યાદા શું કે આ બાજુ સાતમી નારકીના પરિણામ સમય દ્રષ્ટિને હોય, સમય દ્રષ્ટિ ત્યાં ઉત્પન્ન થાય, સાતમી નારકીના એને પરિણામ થાય તો પણ એનું મૂળ સ્થાન ચોથું રહે. આ બધું ઇન્દ્રનો વૈભવ હોય અને એને યોગ્ય એના પરિણામ થાય તો પણ એનું ચોથું મૂળ સ્થાન રહે. મનુષ્યમાં ચક્રવર્તી સુધીનો વૈભવ હોય તો પણ એનું મૂળ સ્થાન ચોથું રહે, એમાં કાંઈ બાદ નથી. અને ત્રિંચની અંદર ગાય ભેંસ બળદ હોય, ઊંધો લીલો ચારો ફરતા હોય, ઊંધો એટલે હજી વાયદું ન હોય ઘાસે, તો પણ એને મૂળ સ્થાન બરાબર. તો લીલોતરી છે ને, સીધી કાચી લીલોતરી થાય છે, પાંચમા ગુણ સ્થાન શું હોય? એ ત્રી તો પાંચમા ગુણ સ્થાન શું હોય? આત્માનું જોર અંદરમાં સ્વભાવના આશ્રય, દ્રવ્યના આશ્રય જોર વધે, વારંવાર ચોથા ગુણ સ્થાનમાં નિર્વિકલ્પ દિશામાં આવે અને કોઈ એવા તબક્કે પંચમ ગુણ સ્થાનમાં પણ આવે, એ સ્વરૂપ સ્થિરતા વધી જાય છે. એ સાચા શ્રાવક છે, એ તિર્યંચો છે. એ તિર્યંચોમાં બધા હોય છે, જળચર હોય છે, ખેચર હોય છે, ગુચર હોય છે, ત્રણેય પ્રકારના હોય છે. જમીન ઉપર ચાલનારા, સમુદ્રમાં રહેનારા, નદીમાં રહેનારા, તળાવમાં રહેનારા અને આકાશમાં ઉડનારા પણ પશુ પક્ષી પંખીઓ બધામાં દેડકા ચકલાથી માંડીને બધા થાય છે. નાગ હોય છે, ગર્ભની અવસ્થામાં નાગનું પર્યાય પ્રાપ્ત હોય છે, પાછો ફરી શકે છે. કેમ કે પાત્રતામાં ગમે ત્યારે આવે ને, પાત્રતામાં આવે તો સમ્યક દર્શનની જગ્યાએ દરવાજો ખુલ્લો થયો, રસ્તો ખુલ્લો થયો. એ સાચા શ્રાવક છે, પાંચમા ગુણ. વારાના શ્રાવક દેરાસરમાં જાય એટલે સાચા શ્રાવક છે એવું કાંઈ નથી. આ સાચા શ્રાવક છે કે જેને સ્વભાવની સ્થિરતા વર્તે છે, શુદ્ધતા વર્તે છે, જેણે વિતરાગતા પ્રગટ કરી છે, વિતરાગ માર્ગમાં જેણે વિતરાગતા પ્રગટ કરી છે એ સાચા શ્રાવક છે. પંચમ ગુણ સ્થાનને યોગ્ય વિતરાગતા પ્રગટ કરી છે. જોર તો સદા અખંડ શુદ્ધ દ્રવ્ય પર જ હોય છે. ક્ષાયુક ભાવનો પણ આશ્રય કે અવલંબન ન લેવા, કારણ કે તે તો પર્યાય છે અથવા વિશેષ ભાવ છે, બહુ જુદો પડે છે પર્યાય ભાવ. ક્ષાયુક ભાવ એક પર્યાય છે, તેનો આશ્રય કે અવલંબન ન લેવા, એટલો જે વિભાગ છે એ આશ્રયનો વિષય નથી. પદાર્થનો જ એક અંશ છે, પદાર્થનો જ એક અવયવ છે, આમ છૂટો થયો નથી તો પણ અવયવને અવયવીના ભેદ અવશ્ય છે, નિશ્ચય રૂપે છે કે જેનું આવલંબન લેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. કારણ કે તે તો પર્યાય છે અને વિશેષ ભાવ છે. સામાન્યનું અવલંબન હોય, વિશેષનું અવલંબન ન હોય એ વાત લે છે, એટલે ત્યાં એ વાત નાખી દીધી. પર્યાય છે ઉપરાંત વિશેષ ભાવ છે એ વાત જોડી ત્યાં વધારાની, કેમ કે સામાન્યનો વિષય લેવો છે. છતાં સામાન્ય છે તે સામાન્ય છે અને વિશેષ છે તે વિશેષ છે. વિશેષમાં કદી
સામાન્ય નથી,
સામાન્ય કદી પોતાનું સામાન્ય સ્વરૂપ નો ત્યાગ કરીને વિશેષ સ્વરૂપ થાય. અને જ્યારે જે વિશેષ ભાવ છે ત્યારે તે પોતાના વિશેષ વર્તનમાં જ રહે છે, કદી એ સામાન્ય રૂપે હોતું નથી. સામાન્ય આશરે જ શુદ્ધિ વિશેષ પ્રત્યય છે. સામાન્યના આશરે જ શુદ્ધિ વિશેષ પ્રત્યય છે. સામાન્ય રીતે પરમ પારિણામિક ભાવ કહો, શુદ્ધ દ્રવ્ય સ્વભાવ કહો, શુદ્ધ આત્માનું સ્વરૂપ કહો, આત્માનું શુદ્ધ જે સ્વરૂપ છે તે સામાન્ય છે. સામાન્ય છે એટલે જે એક રૂપ રહે છે. આ શ્રીમુખજી બધા બોલેમાં ઉતાર્યા છે, સમતા રમતા ઉરધતા નાયકતા સુખભાસ વૈદકતા ચૈતન્યતા એ સમજી વિલાસ લોકોએ ગમે તે પ્રકારે કયો હોય તે પ્રકાર અને તેની સ્થિતિમાં ગમે તે વાત ચાલતી હોય એ વિષય મારું ઉદાસીન પણ છે. જે પ્રકારે નિરાભાસપણે તે જીવનામનો પદાર્થ મેં જાણ્યો છે તે પ્રકારે કરી તે પ્રગટ તે પ્રગટ અમે કહ્યો છે, અમે પ્રગટપણે તે કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે તે સર્વ પ્રકારના બાધે કરીને રહિત નિર્બાધ લક્ષણ તે કહ્યો છે અને તે આત્મા એવો જાણ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે અને અમે તે પ્રગટ તે જ આત્મા છીએ, અમે પ્રગટ તે આત્મા જ છીએ. તે આત્મા સમતા નામના લક્ષણે યુક્ત છે. વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ તે આત્માની છે તે પહેલાના એક બે ત્રણ ચાર દસ સંખ્યાત અસંખ્યાત અનંત સમયે તે અત્યારે જે સ્થિતિ છે હવે પાછા લઈ જાય છે ભૂતકાળના પહેલાના એટલે ભૂતકાળના પહેલા સમયે લ્યો અને ત્યાર પછીના કોઈ પણ સમયે અસંખ્ય અનંત સમય પછી લ્યો. કેવી સ્થિતિ છે વર્તમાને છે અને હવે પછીના કાળને વિશે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે. કોઈ કાળે પણ તેનું અસંખ્યાત પ્રદેશાત્મક પણ ક્ષેત્રથી ચૈતન્ય પણ ગુણથી સ્વભાવથી અરૂપી પણ એ આજે સમસ્ત સ્વભાવ જેટલા એના સ્વભાવ છે તે છૂટવા ઘટતા નથી, છૂટવા ઘટતા નથી અથવા ફેરફાર થવા ઘટતા પણ નથી. એનું જે સંપણું સંપણું એટલે સરખાપણું એમ એકરૂપપણું સમતા તે જેનામાં લક્ષણ છે તે જીવ છે. આમ જીવનું ઉદાહરણ કરાવે છે સમથી એકરૂપપણાથી એટલે ધ્રુવપણું એકરૂપપણું ધ્રુવપણું સંપણું જે સ્થિતિમાં અત્યારે છે ભૂત અને ભવિષ્યમાં સર્વ એવું જ રહેશે. પછી છે વેદવતાનો આવી રીતે લીધો છે સ્વાદના દ્રષ્ટાંતે. પ્રપત્ર તો બહુ મોટો છે, આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, આ ખારું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢે ઠરું છું, તાપ પડે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન, અનુભવ ભણું, તે જો કોઈમાં પણ હોય તો તે આ જીવ પદને વિશે છે. આ જીવ પદને વિશે અનુભવ કરવાનું જ્ઞાન છે, સ્વભાવ છે, તે જેનું લક્ષણ હોય છે, તે પદાર્થ જીવ હોય છે, એ જ તીર્થંકર આદિનો અનુભવ છે. સામાન્ય એટલે એક રૂપ પણ મેં બોલ્યું છે, જે સ્વરૂપ ત્રણેય કાળે અવ્યાભાદપણે કોઈ પણ જાતના ફેરફાર વિના એવું ને એવું રહે છે એને સામાન્ય સ્વરૂપ, મૂળ સ્વરૂપ, જીવનું મૂળ સ્વરૂપ અથવા જીવનું અસલ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ કહેવામાં આવે છે. તેના આશ્રયે જ, તેના અવલંબને જ શુદ્ધિ વિશેષ પ્રગટે છે. એ જે શુદ્ધિ પ્રગટે છે તે તેના આશ્રયે જ પ્રગટે છે, એ સિવાય શુદ્ધિ ન પ્રગટ થવાનો અથવા અશુદ્ધિનો નાશ થવાનો બીજો કોઈ ઉપાય જગતમાં નથી. ત્રણ કાળ ત્રણ લોકને વિશે શુદ્ધિનો આ એક જ ઉપાય છે, બીજો કોઈ શુદ્ધિનો ઉપાય નથી. પ્રયોજન જો સુખ દુઃખનું છે તો અશુદ્ધિની સાથે દુઃખ જડાયેલું છે, જીવના અશુદ્ધ મેલા પરિણામની સાથે દુઃખ અવિનાભાવીપણે રહ્યું છે અને શુદ્ધિની સાથે નિરાકુરતા રૂપ સુખ રહી રહ્યું છે. સામાન્યના આશ્રય જ શુદ્ધિ વિશેષ પ્રગટે છે, ધ્રુવના અવલંબને નિર્મળ ઉત્પાદ થાય છે, ધ્રુવના અવલંબને જ નિર્મળ ઉત્પાદ થાય છે. અવસ્થાના જે શુદ્ધ મલિનતા રહિત મળ રહિત નિર્મળ ઉત્પાદ એ ધ્રુવના અવલંબને સામાન્યના અવલંબને થાય છે. સામાન્ય ધ્રુવ લઈ લીધો, સામાન્ય ધ્રુવ કહી દીધો, એ ધ્રુવના અવલંબને કહો, પરમ પારિણામિક ભાવના સ્વભાવના અવલંબને કહો, નિર્મળ પર્યાયનો ઉત્પાદ થાય છે. પછી એ નિર્મળ પર્યાય સ્નેહ દર્શનની, સમીર જ્ઞાનની, સમીર ચારિત્રની, પુરુષાર્થની, એ ગુણભેદથી કહેવાય છે. માટે આ તાત્પર્ય જે છે, બધું છોડી બીજી બધી વાતમાંની ગૂંચવણમાંથી નીકળી જઈને, બધું છોડીને વખતે બીજા કાર્યો ઉપરની પોતાનું જોર છોડી દે છે, આડા આડે અવડે રીત છોડીને, બધું છોડીને, એટલે ખોટી પદ્ધતિ છોડી દઈને એક શુદ્ધાત્મ દ્રવ્ય પ્રત્યે દ્રષ્ટિ પર, શુદ્ધાત્મ દ્રવ્ય એટલે અખંડ પરિણામ પરમ પરિણામી ભાવ પ્રત્યે દ્રષ્ટિ પર, એટલે એમાં અહંપણું સ્થાપ, એમાં પોતાપણું કરી લે, શ્રદ્ધાએ કરીને એમાં પોતાપણું કરી લે. માટે બધું છોડીને એક શુદ્ધાત્મ દ્રવ્ય પર દ્રષ્ટિ કર, તેના ઉપર જ નિરંતર જોર રાખ અને તેના જ તરફ ઉપયોગ મળે તેમ કર. તારો ઉપયોગ પણ તારા પરમાત્મ સ્વરૂપ પ્રત્યે વળે, આ સામાન્ય કહો, ધ્રુવ કહો, પરમ પરિણામી ભાવ કહો, કે નિજ પરમેશ્વર પદ કહો, નિજ પરમાત્મ પદ, એ બધું વિકાસ છે, એની દ્રષ્ટિ કર, એના ઉપર તારો આશ્રય અને એનું જોર રાખ, અને તારો જ્ઞાનનો ઉપયોગ, ઉપયોગ એટલે જ્ઞાન દર્શનનો પર્યાય, ચૈતન્ય અનુવિધાય પરિણામ જેને ઉપયોગ કહેવામાં આવે છે એ પણ એના તરફ વળે એમ જ કર, એ સિવાય બીજી રીતે પરિણમન કરવા યોગ્ય નહીં. એ બધા ફરતા ફરતા બધા ગુણ લઈ લીધા. આ બોલ ઉપર પ્રવચન કર્યું છે, એમાં વિશેષ સ્પષ્ટતા કરી છે કે દ્રવ્યનું વેદન થતું નથી. અહીંયા એ વિશે નથી લીધો, એટલું જ લીધું છે કે આલંબન દ્રવ્યનું હોય છે અને વેદન પર્યાયનું હોય છે. આલંબન પર્યાયનું હોતું નથી, વેદન દ્રવ્યનું હોતું નથી, એ વાત નથી લીધી. મર્યાદામાં પૂરો થાય છે, સમાપ્ત થાય છે, એથી આગળ નથી. પણ અધ્યાત્મમાં આશ્રય સ્થાન દ્રવ્યનું હોવાથી દ્રવ્ય વેદાય છે એમ કહેવામાં આવે છે. એ અધ્યાત્મ પદ્ધતિ નિકાળીનો અનુભવ થાય છે. પ્રમાણ અપેક્ષા એ સુગાની નિયમ કહે છે કે એક સમયમાં ત્રિકાળી અને વર્તમાનનો અનુભવ થાય છે તે સમય છે એમ પણ કહે છે પોતે. એક સમયમાં ત્રિકાળી અને વર્તમાનનો અનુભવ થાય છે એમ પણ કહે છે. અનુભવ એટલે વેદન થાય છે, સમજવાનું. આ પણ જોર દ્રવ ઉપરનું ઓછું ન થાય અને દ્રવ ઉપરનું જોર બતાવવા માટે ત્રિકાળીનો અનુભવ થયો, આત્માનો અનુભવ થયો એમ કહેવાય છે. જેમ કહેવાય છે ને કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થયું ત્યાં પરમાત્મા પ્રગટ્યો, પરમાત્મા પ્રગટ થયો એ દશાને વિશે પરમાત્મા પ્રગટ થયો. તો ખરેખર તો એ દશામાં પરમાત્માના પ્રગટ દર્શન થાય છે, પોતાના પરમ સ્વરૂપના પરમ સ્વરૂપનો આશ્રય હોવાને લીધે અપ્રત્યક્ષ અપરોક્ષ પ્રત્યક્ષપણે દર્શન થાય છે. તો કે પરમાત્મા પ્રગટ થયા, તો જે ત્રિકાળી સામાન્ય પરમાત્મા છે એ તો સામાન્ય જ રહેશે. એને પ્રગટ થવાનો કે નહીં પ્રગટ થવાનો પ્રશ્ન કદી ઉત્પન્ન થતો નથી. જેવું દ્રષ્ટાંત છે કે સૂર્યાસ્ત થાય છે અને સૂર્યોદય થાય છે કે નહીં, તો કે ના ના. દ્રષ્ટિ મર્યાદાની બહાર સૂર્ય ગયો પશ્ચિમમાં, તો કે સૂર્યાસ્ત થયો.
સૂર્ય તો છે,
સૂર્યનો અસ્ત થયો છે ક્યારે કે નહીં? અને સવારમાં જ્યાં સૂર્ય દેખાણો, તો સૂર્યનો ઉદય થયો. સૂર્યનો ઉદય થયો છે, ભાષા એવી મોટી સુધી દેખાય છે કે સૂર્યનો ઉદય થયો, સૂર્યનો અસ્ત થયો. ન તો સૂર્યમાં ઉદય થાય છે કે ન તો સૂર્યમાં અસ્ત થાય છે. એ જેમ બીજાની અપેક્ષા એ કહેવાય છે, દ્રષ્ટિ મર્યાદાની અપેક્ષા એ કહેવાય છે, એમ પર્યાયની અપેક્ષા એ એમ કહેવાય કે પરમાત્મા પ્રગટ થયો. સમ્યક દર્શન થયું તો એમાં પરમાત્મા પ્રગટ થયો. પરમાત્માના દર્શન થાય તો સમજવું કે સમ્યક દર્શન થયું. શાસ્ત્રની વાત સમજાય જાય ને ખ્યાલમાં આવી જાય માટે સમ્યક દર્શન થયું એમ ખરેખર નથી. પરમાત્માના દર્શન થાય તે દશામાં એમાં સમ્યક દર્શન પ્રગટ થયું. અહીંયા પરમાત્મા તો અનાદિ પ્રગટ છે, એને પ્રગટ નહીં પ્રગટ નહીં થવાનો કે પ્રગટ થવાનો પ્રશ્ન એને વિશે નથી. પોતે નહોતો જોતો, પોતે પર્યાયમાં જોયું ત્યારે એને ખબર પડી છે, એની હયાતી એને પકડાવી, બસ એને પ્રગટ્યો એમ કહેવામાં આવે. પરમાત્મ સ્વરૂપનું આકર્ષણ થાય તો ઉપયોગ સહજ વળે. કૃત્રિમપણે કદી ઉપયોગ વાયો વળતો નથી, પણ વાળવાનું કર્તૃત્વ ઉભું થાય. મારે મારા ઉપયોગને અંદરમાં વાળવો છે, મારા પણ ઉપયોગને અંદરમાં વાળવો, તો એ વાળવાની કૃત્રિમતાનો વિકલ્પ થશે, વળશે નહીં. એટલે સુગાને પ્રશ્ન કર્યો, ઉપયોગને અંદરમાં વાળવો કે નહીં? તો કે વાળના નહીં વાળના ગમે નહીં, સિદ્ધ જ કરી. વાળવું ન વાળવું એ શું મળી? એ ઉપર એનું જોર દેવાની વાત. મોક્ષ સમ્યક દ્રષ્ટિને મોક્ષ ની તમા નથી, કેમ કે પોતે મુક્ત સ્વરૂપ છે. હું તો મોક્ષ સ્વરૂપે છું. અવસ્થાનો મોક્ષ, અવસ્થામાં અવસ્થાની મુક્તિ, અવસ્થામાં અવસ્થાની મુક્તિ સહેજે થઈ જશે એની પ્રતીતિ વર્તે છે. પછી એથી એના ઉપર જોર જતો નથી. પ્રવચન માં લીધો છે, આમાં નથી આવ્યો. એ દ્રવ્ય નું વેદન નથી હોતું, એ ક્યાં વાત લીધી છે? પર્યાય નું વેદન હોય છે પણ આલંબન હોતું નથી. અને દ્રવ્યનું આલંબન હોય છે પણ વેદન હોતું નથી, એ બોલ ક્યાં છે? એટલા શબ્દ છે કેમ કે એની અંદર જે ત્રિકાળીની સાથે અભેદ ભાવથી જે અભેદતા સધાય છે એ જોર દેવા માટે બહુ જોરદોરથી કહેવાય છે કે આત્માનો અનુભવ થયો, આત્માનો અનુભવ થયો, ત્રિકાળી દ્રવ્ય સ્વભાવનો પરમાત્માનો અનુભવ થઈ ગયો. એના ઉપર લક્ષ હોય છે, માટે જેમ પર વિષય ઉપર લક્ષ હોય છે ત્યારે માણસ એમ કહે છે કે મેં ગળનો ગળપણ પણ અનુભવ કર્યો. ગળનો અનુભવ થાય? ગળપણનો અનુભવ થાય કે નહીં? જ્ઞાન થાય, અનુભવ ન થાય. ગળ ગયો છે એવું જ્ઞાન થાય પણ ગળનો અનુભવ ન થાય. જ્ઞાન થવું ને અનુભવ થવું બે જ ભેગી પાડવામાં આવે છે. જ્ઞાન થવું એક વાત છે, અનુભવ થવો એ બીજી વાત છે. જ્ઞાનને ને જ્ઞાનને અનુભવની પ્રધાનતાથી જોવામાં આવે ત્યારે અનુભૂતિ સ્વરૂપ પોતે જ્ઞાન છે એવું સમજાય છે. અને અનુભવ કરવાની શક્તિ ત્રિકાળીમાં છે, છતાં ત્રિકાળી એક સમયની પર્યાય નથી, પર્યાય એક સમયની પર્યાય છે, ત્રિકાળી નથી. એ અવલંબનની દ્રષ્ટિએ એકનું અવલંબન હોય, ત્રિકાળીનું અનુભવ પર્યાયનું અવલંબન હોય એ નહીં. એના પ્રમુખમાં વિશેષ આવે છે ત્યાંથી વસ્તુ સ્થિતિ સમજવી અને કથન પછી જે પ્રકારે આવે ત્યાં કહેનારનો આશય શું છે, વિવિક્ષા શું છે, અભિપ્રાય શું છે, અહીંયા તાત્પર્ય શું છે અને આમાંથી પરમાર્થ કેવી રીતે સધાય છે. કોઈ પણ કથન વિવિક્ષાથી પરમાર્થ કેવી રીતે સધાય છે આ દ્રષ્ટિકોણ વાંચનારને હંમેશા હોવો જોઈએ. કથન તો બદલાયા જ કરશે, શૈલી બદલાયા જ કરશે પણ જ્ઞાનીઓની સર્વ પ્રકારની શૈલીમાં, સર્વ પ્રકારના કથનમાં પરમાર્થ હોય છે એ પરમાર્થ સમજવાનો છે. શૈલીનો આગ્રહ દુરાગ્રહ સેવા જોવાનો નથી,
ભગવાન જય શ્રી કૃપાણો શ્રી કાનપુર દેવ જય શ્રી.